સમયસાર ભગવાન કુમકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળપ સહિત એનો અધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં 47 શક્તિનો અધ્યાય આપણે કરી રહ્યા છીએ. 47 શક્તિમાં પહેલી 5 શક્તિનો અધ્યાય થયો છે. હવે 6ઠી શક્તિનો અધ્યાય શરૂ કરીએ. 6ઠી વીર્ય શક્તિ. સ્વરૂપ રચનાના સામર્થરૂપ વીર્ય શક્તિ. કયા સ્વરૂપની વાત છે? આત્માના સ્વરૂપની વાત છે. એટલે આત્મ સ્વરૂપની રચનાના સામર્થરૂપ વીર્ય શક્તિ. આત્માનું સ્વરૂપ જેની રચના કરનાર જો કોઈ શક્તિ હોય તો એ વીર્ય શક્તિ છે. હવે એક તરફ આપણને એમ થાય કે આત્મા તો છે, સદાયનો ત્રિકાળ છે, અનંત ગુણ પણ છે, તો એમાં રચના ક્યાં કરવાની રહી? પ્રભુ સમયે સમયે એવા અનંત ગુણનું પરિણમન થાય છે અને નિર્મળ પરિણામ થાય છે, એ રચના કરનાર એ વીર્ય શક્તિ છે. આ આત્મા અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો છે, તો એ અનંતકાળ સુધીનું જે પરિણમન થાય એ શુદ્ધ નિર્મળ ભાવે પરિણમન થાય તો એ કયા બળથી થાય? એ બળ તે આ વીર્ય શક્તિ છે. વીર્ય શક્તિ ઉપર ગુરુદેવે જે સમજાવ્યું છે એ આપણે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાન નંબર 38. વીર્ય શક્તિ એ છે કે સ્વરૂપ, આત્મ સ્વરૂપની રચનાના સામર્થરૂપ વીર્ય શક્તિ. ગુરુદેવ સમજાવે છે કે આત્મામાં જેમ જ્ઞાન ગુણ છે તેમ વીર્ય નામનો એક ગુણ છે, એવી એક શક્તિ છે. આ પુત્ર પુત્રી થવાના નિમિત્તરૂપ જે શરીરનું વીર્ય, જળ વીર્ય છે, તેની અહીં વાત નથી. અહીંયા તો વીર્ય એટલે બળ, વીર્ય એટલે બળ નામની આત્મામાં એક શક્તિ છે. આ શક્તિ વડે આત્મા બળવાન છે, પોતાના સ્વરૂપની રચના કરે, સ્વરૂપને ધારી રાખે, એવો જે આત્માનો સ્વભાવ તે વીર્ય શક્તિ છે. વીર્ય શક્તિનો સ્વભાવ આત્માના સ્વરૂપની રચના કરવાનો છે. વીર્ય શક્તિનો સ્વભાવ, સ્વભાવ કહો કે એનું લક્ષણ કહો, એ શું છે? તો કે સ્વરૂપની રચના કરવી. જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા વગેરે અનંત ગુણો તે આત્માનું સ્વરૂપ છે. અનંત ગુણોનો સ્વામી આત્મા, અનંતનાથ ભગવાન છે, ભગવાન આત્મા છે. અને એવા ભગવાન આત્માની સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અનાકુર અતિન્દ્રિય આનંદ, સમ્યક વીર્ય ઇત્યાદિ નિર્મળ પર્યાયને રચે એ વીર્ય શક્તિનું કાર્ય છે. બે વાત એક સાથે ગુરુદેવે સમજાવી. એક તો એમ કહ્યું કે જેમ બીજી શક્તિ છે એવી રીતે આ વીર્ય શક્તિ છે, અને એ વીર્ય શક્તિનું લક્ષણ આત્માના સ્વરૂપની રચના કરવાનું છે. તો કોઈને પ્રશ્ન થાય કે આત્માનું સ્વરૂપ તો અનંત ગુણો સહિત છે, તો એમાં કરવાપણું શું રહ્યું? એટલે ગુરુદેવે સ્પષ્ટ કર્યું કે ભાઈ, આત્મામાં આ બધા ગુણ છે, જ્ઞાન, દર્શન, આનંદ, પ્રભુતા, સ્વચ્છતા, નિર્મળતા, શાંતિ, બધા અનંત ગુણ છે અને એવું આત્માનું સ્વરૂપ તો છે. અને એવા અનંત ગુણોનો સ્વામી, એવા અનંત ગુણો સહિત જે ભગવાન આત્મા છે એ તો છે, એ તો ત્રિકાળ એનું સ્વરૂપ છે અને એ છે. પણ એ અનંત ગુણોનું પરિણમન થાય છે અને જે પર્યાય નિર્મળ થાય છે, એટલે સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય, અનાકુળ અતિન્દ્રિય આનંદની પર્યાય, એ નિર્મળ પર્યાયની રચના કરે એ વીર્ય શક્તિનું કાર્ય છે. હવે રચના કરે એટલે શું? કેમ કે ગુણ છે અને એનું પરિણમન તો થાય છે, નિર્મળ પરિણમન તો થાય છે, તો પછી પણ ભાઈ એ નિર્મળ પરિણમન થાય છે, એ પરિણમન થવાનું બળ આપનારી આ વીર્ય શક્તિ છે. આપણે વ્યવહારમાં બધી વાતમાં સમજીએ છીએ કે ભાઈ એને માટે પાવર જોઈશે ને, કાંઈ પણ થાય કાર્ય તો એને માટે શક્તિ જોઈએ, કાર્ય કરવા માટે શક્તિ જોઈએ, પાવર જોઈએ, એનર્જી જોઈએ, એમ આપણે સમજીએ છીએ. તો અહીંયા પણ આ જ્ઞાન દર્શન આદિ ગુણ છે અને એનું પરિણમન થાય છે, એટલે એ કાર્ય થાય છે તો નિર્મળ પરિણામ થાય છે ને. નિર્મળ 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 ક્રમવર્તી બધી પર્યાયો થાય છે તો એ કાર્ય થાય છે. તો એવું કાર્ય થવા માટે જે શક્તિ જોઈએ, એ શક્તિ ક્યાંથી આવે છે? એ શક્તિ આ વીર્ય શક્તિનું કાર્ય છે. એ વીર્ય શક્તિને કારણે એવું પરિણમન થાય છે, એટલે એવી રચનાઓ થાય છે, એવી પર્યાયો થાય છે. શું કહ્યું? કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અનાકુળ અતિન્દ્રિય આનંદ વગેરે જે નિર્મળ પર્યાય થાય છે, તો એવી પર્યાયને રચે તે વીર્ય શક્તિનું કાર્ય છે. અને એવું નિર્મળ પરિણમન તો અનાદિથી છે, અનંતકાળ સુધી થવાનું છે. તો એ બધો વખત કે એ જ રીતે નિર્મળ પરિણમન થયા કરે, એવા પરિણામોની રચના થયા કરે, એ વીર્ય શક્તિને કારણે છે. પણ રાગની રચના કરે કે જડની શરીરની રચના કરે, એ વીર્ય શક્તિનું કાર્ય નહીં. આ બારમાં આ મકાન બનાવવા કે કોઈ પરની સેવા કરવી કે દેશની સેવા કરવી ને એમાં કંઈક રચના કરવી, એ બધું કંઈ આત્માની વીર્ય શક્તિનું કાર્ય નહીં. આત્મામાં જે બળ શક્તિ, વીર્ય શક્તિ છે, તે નિર્મળ સ્વસ્વરૂપની રચના કરવાના સામર્થ્યરૂપ છે. અને જળની રચના તો એ જળની શક્તિનું કાર્ય છે, એ આત્માની વીર્ય શક્તિનું કાર્ય નથી. પૂતગળ છે તો પૂતગળને પણ એના ગુણ છે, એનો સ્વભાવ છે અને એને એની શક્તિ છે. એ જળ છે તો જડેશ્વર છે, એનું પણ પરિણમન એમ થાય છે, એના ગુણો પ્રમાણે થાય છે. એટલે જળની રચના કરે, જળમાં કાંઈ પણ કરે, એ વીર્ય શક્તિનું કાર્ય નથી. પરમાં કાંઈ પણ કરે, એ વીર્ય શક્તિનું કાર્ય નથી. રચના કરે એમ કહું તો એ સ્વસ્વરૂપની રચના કરે, એ નિર્મળ પરિણામ થાય એની રચના કરે, એ વીર્ય શક્તિનું કાર્ય છે. પણ રાગ થાય એ વીર્ય શક્તિનું કાર્ય નથી. બહુ સ્પષ્ટ કહ્યું છે ગુરુદેવ કે રાગની રચના કરે કે જળની શરીરની કાંઈ પણ રચના કરે, એ વીર્ય શક્તિનું કાર્ય નથી. શરીરમાં તાકાત લાગે ને, બળ લાગે ને, એ બધું કાંઈ વીર્ય શક્તિનું કાર્ય નથી. એ તો બધું જળ છે, શરીરમાં જે છે તે બધું જળ, અને જળનું કાર્ય જળ કરે આ ચેતન ભગવાન આત્મા ન કરે. ત્રીજા પેરેગ્રાફમાં 11મી લીટીમાં અહીંયા આગળ કહે છે કે હું તો નિજ ચૈતન્ય સ્વરૂપને ધારણ કરનારી વીર્ય શક્તિ જેનું બળ છે એવો ભગવાન આત્મા છું અને એવું મારું સ્વરૂપ છે. તો એવા સ્વરૂપની રચનારૂપ એ વીર્ય શક્તિ છે, એવા સ્વરૂપની રચના કરવાવાળી વીર્ય શક્તિ છે. પણ એ વીર્ય શક્તિનું ફળ એટલે એનું કાર્ય પ્રગટ નહોતું, પહેલા એ કાર્ય પ્રગટ નહોતું, પણ જ્યારે પોતાના સ્વરૂપનો મહિમા લાવીને શક્તિમાન દ્રવ્યમાં આંતરદ્રષ્ટિ કરી, શક્તિમાન દ્રવ્યમાં આંતરદ્રષ્ટિ કરી કે તત્કાળ સ્વરૂપની રચના કરનારું વીર્ય પર્યાયમાં પ્રગટ થયું. પહેલા એને આ વીર્ય પર્યાયમાં પ્રગટ થયું ન હતું. જ્યારે એને પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું, પોતાને આવી અનંત શક્તિઓ પડી છે અને એવા શક્તિમાન ભગવાન આત્માનો મહિમા લાવીને એવા શક્તિમાન દ્રવ્યમાં અંતરદ્રષ્ટિ કરી એટલે નિર્મળ પરિણામ થયા અને એમાં અનંત ગુણોની નિર્મળ પર્યાય એને અનુભવમાં આવી. એ વખતે આ વીર્ય પર્યાયમાં પ્રગટ થઈ એટલે એની પર્યાય પણ એને એ વખતે પ્રગટ થઈ, એમ એને વીર્ય શક્તિ ખ્યાલમાં આવી. આ રીતે દ્રવ્યમાં વીર્ય એ તો શક્તિ અપેક્ષાએ છે જ, ગુણમાં વીર્ય અને પર્યાયમાં પણ વીર્ય. પર્યાયમાં વીર્ય કઈ રીતે આવ્યું કે જ્યારે એને સ્વરૂપનું લક્ષ્ય કર્યું અને નિર્મળ પરિણામ થયા તો આ વીર્ય શક્તિ છે, વીર્ય ગુણ છે, એનું પણ પરિણમન ત્યાં પ્રગટ થયું. એટલે એ રીતે દ્રવ્યમાં, ગુણમાં અને પર્યાયમાં એટલે નિર્મળ પરિણામમાં એ વીર્ય, એમ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયમાં વીર્ય શક્તિ વ્યાપક થાય છે. બધા જ ગુણને માટે આ રીતે વાત આવી છે એટલે વધુ વિસ્તાર નથી કરતા. આગળ કહે છે કે અને નિર્મળ જ્ઞાન, આનંદ, સુખ, પ્રભુતા, જીવત્વ, સ્વચ્છત્વ આદિ અનંત ગુણ સ્વભાવોની પર્યાયની રચના આ વીર્ય શક્તિ કરે છે. વીર્ય શક્તિ એ પર્યાયમાં વ્યાપક થાય છે અને આ નિર્મળ પર્યાય જે થાય છે, અનંત ગુણો સ્વભાવની જે પર્યાય જે થાય છે તેની રચના વીર્ય શક્તિ કરે છે. આવી આ વીર્ય શક્તિ છે અને એવી વીર્ય શક્તિનો સ્વામી તું ભગવાન છો. એવી વીર્ય શક્તિ કે જેની પૂર્ણા થતા તું ત્રણ લોકનો નાશ થાય એવી વીર્ય શક્તિ અને એનો સ્વામી તું ભગવાન છો. ગુરુદેવ કહે છે જાગરે જાગ, જાગવાના તારે આ અવસર આવ્યા છે, પ્રભુ તારે ભગવાન થવાના અવસર આવ્યા છે. તું હવે તારા સ્વરૂપને સમજી લે અને પછી એવા સ્વરૂપની પ્રાપ્તિ કર અને એવો અનુભવ કરતા અનંત શક્તિઓનું નિર્મળ પરિણામ તને અનુભવમાં આવશે, તને એનું જ્ઞાન થશે અને અતિન્દ્રિય આનંદનું વેદન થશે અને એમાં બધી શક્તિઓ ઉછળે છે કે ઉછળે છે એટલે બધી શક્તિઓ એમાં આવી જાય છે, પરિણમનને એમાં ઉછળી રહ્યું છે અને એ ધ્રુવનું લક્ષ્ય કરતા થાય છે, પરનું લક્ષ્ય કરતા નથી થતું. આ જીવ અનાદિનો પરનું લક્ષ્ય કરીને રહ્યો છે, પર્યાયનું લક્ષ્ય કરીને જ રહ્યો છે, એને ક્યારેય સ્વ તરફ પાછા વળીને જોયું જ નથી. એટલે એને આ બધું કંઈક જુદું લાગે છે, નવીન લાગે છે, પણ ભાઈ એમ જ છે, વસ્તુનું સ્વરૂપ એમ જ છે. અને જેણે પોતાના સ્વરૂપ ની દ્રષ્ટિ કરી અને એને અનુભવ્યું છે એને તો એ બધું સહજ થઈ ગયું છે. મુનિઓને તો દિવસમાં હજારો વાર પોતાના સ્વરૂપનો સ્પર્શ થાય છે, હજારો વાર પોતે અંતરમાં ચાલ્યા જાય છે, એવી દશા, અદભુત દશા એમની તો છે. એટલે એ તો આ વાત લખે એ તો એમને પોતાને આત્મસાત થયું છે એની વાત છે, એટલે સહજ છે. અને ગુરુદેવ પણ જ્યારે આ વાત કરતા હોય ત્યારે એ પણ એમને પણ એ સહજ હતું. ગુરુદેવ પણ પોતાના સ્વરૂપ અનુભવ કરી ચુક્યા હતા અને વારંવાર પોતાના સ્વરૂપનો અનુભવ કરતા હતા. પાંચમા ગુણસ્થાનની દશા હતી પણ અંતરંગ દશા અદભુત હતી. એટલે દરેક વખતે એ સ્વરૂપની અનુભૂતિની વાત ગુરુદેવ કરે છે, પોતાને એ અનુભવાય છે ને એટલે વારે વારે એ વાત કરે છે, ભાઈ તું હવે અવસર આવ્યો છે અને હવે જોજુ જાગીશ નહીં અને એમ તારા સ્વરૂપનો અનુભવ નહીં કરે તો પછી ક્યારે કરીશ. કેટલી કરુણા ભરી છે ગુરુદેવના હૃદયમાં. આગળ 39મા પાના ઉપર અહીંયા કહે છે કે સમયસારના બંધ અધિકારમાં છે કે ભગવાન આત્મા શુદ્ધ બુદ્ધ નિર્વિકલ્પ અને ઉદાસીન છે. શ્રીમદજીએ પણ કહ્યું છે કે શુદ્ધ બુદ્ધ ચૈતન્યગન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. લોકમાં પ્રત્યેક આત્મા પૂર્ણ જ્ઞાન આનંદ સ્વભાવથી ભરેલો ભગવાન છે. પોતાના આવા સ્વરૂપને લક્ષમાં લઈ તેમાં એકાગ્ર થતા સ્વરૂપની રચનાના સામર્થરૂપ વીર્ય શક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. આ કર્તવ્ય છે અને આ ધર્મ છે. સમ્યક દર્શન થતા આ વીર્ય શક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. કેવી વીર્ય શક્તિ? કે પોતાના સ્વરૂપની રચના કરનારી વીર્ય શક્તિ, એ સામર્થરૂપ શક્તિ, એ બળ શક્તિ પર્યાયમાં પ્રગટ થાય છે. અને આ જીવે કરવા જેવું છે, જીવે આ જ કરવા જેવું છે. આ એકમાત્ર કર્તવ્ય છે અને આનાથી જ ધર્મની શરૂઆત થાય છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ, જેને સુખી થવું હોય, સંસારની પીડાથી મુક્ત થવું હોય, તેણે પોતે શું ચીજ છે તે જાણવું જોઈએ. પોતે શું ચીજ છે તે જાણવું જોઈએ. પોતાનું સ્વરૂપ કેવું છે તે જાણવું જોઈએ. પોતાનું સામર્થ્ય કેવું ને કેવડું છે તે જાણવું જોઈએ. ભગવાન કહે છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન કહે છે કે તું અનંત શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. તારી એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. અનંત સામર્થ્યથી ભરેલી એક એક શક્તિ અને એવી અનંત શક્તિઓથી ભરેલો ભગવાન તું ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર છો. એવી અનંત શક્તિઓથી ભરેલો ભગવાન તું ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર છો. ચૈતન્ય પ્રકાશનું નૂર, અને એ નૂર પણ કેટલું? તો કે એ પૂર છે. જેમ આ નદીમાં પૂર આવે છે ને, એમ એ ચૈતન્ય પ્રકાશના નૂરનું પૂર કહે છે કે એણે પોતાના અંતરંગ સ્વરૂપને જોયું નથી. ચૈતન્ય પ્રકાશનો પુંજ પ્રભુ પોતે પોતાને ભૂલીને અંધારે અટવાયો છે. આ પુણ્ય પાપના ભાવ એ અંધારું છે અને જળ પુણ્ય પાપ કર્મ એ અંધારું છે, તથા એ પુણ્ય પાપ કર્મનું ફળ જે સ્વર્ગ નરક આવી ગતિ એ અંધારું છે. કેમ કે એ સર્વમાં ચૈતન્ય પ્રકાશનો અભાવ છે, એમાં ચેતના નથી. આવો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત શુદ્ધ બુદ્ધ પ્રભુ તું ચૈતન્ય પ્રકાશનો પુંજ આત્મા છો. અહીંયા વીર્ય શક્તિની વાત ચાલે છે, એટલે એવા ચૈતન્ય પ્રકાશના પુંજરૂપ ભગવાન આત્માની વીર્ય શક્તિ, એ વીર્ય શક્તિની વાત અહીંયા તો ચાલે છે. કહે છે કે આ વીર્ય શક્તિ આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપક છે. દરેક પ્રદેશમાં આ વીર્ય શક્તિ પૂર્ણપણે ભરી પડી છે. પોતાના સ્વદેશમાં વીર્ય શક્તિ સર્વત્ર વ્યાપેલી છે, એટલે બધા જ પ્રદેશમાં અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે. અને એ દરેક પ્રદેશમાં એ સ્વદેશ છે, એ સ્વપ્રદેશ છે. પોતાનો પ્રદેશ એટલે સ્વદેશ, એ સ્વદેશમાં વીર્ય શક્તિ સ્વતંત્ર વ્યાપેલી છે. આત્માનો અસંખ્યાત પ્રદેશ તે સ્વદેશ છે. રાગાદી પુણ્ય પાપના ભાવ તે પરદેશ છે. રાગાદી પુણ્ય પાપના ભાવ તે પરદેશ છે, એટલે કે સ્વક્ષેત્રમાં, સ્વદ્રવ્યમાં એ વ્યાપતા નથી. સ્વપ્રદેશમાં એ પુણ્ય પાપના ભાવ વ્યાપતા નથી, એ પરદેશ છે. કેમ કે આત્મામાં તો ગુણ છે, એટલે આત્માના પ્રદેશોમાં તો અનંત ગુણ છે. દરેક પ્રદેશમાં અનંત ગુણ છે. જ્યારે આ પુણ્ય પાપના જે ભાવ છે તો વિકારી પરિણામ છે. એ વિકારી પરિણામ આત્માના પ્રદેશમાં વ્યાપતા નથી. તો સિદ્ધને પણ પછી એવા જ પરિણામ થયા કરે. એટલે કેમ નથી? અહીંયા કહે છે કે જેમ નરકનું ક્ષેત્ર સ્વભાવથી દુઃખરૂપ છે, જો એ બાહ્ય ક્ષેત્રની વાત કરી છે, કે છે કે જેમ નરકનું ક્ષેત્ર સ્વભાવથી દુઃખરૂપ છે, સ્વર્ગનું ક્ષેત્ર સ્વભાવથી લૌકિક સુખરૂપ છે. શાશ્વત સુખરૂપ, સાચા સુખરૂપ, સમ્યક સુખરૂપ, અવ્યાબાદ સુખરૂપ તો નથી, પણ લૌકિક સુખરૂપ છે. સ્વર્ગનું ક્ષેત્ર સ્વભાવથી લૌકિક સુખરૂપ છે, તેમ ભગવાન આત્માનું સ્વક્ષેત્ર સ્વભાવથી વીર્ય શક્તિથી ભરપૂર અતિન્દ્રિય જ્ઞાન અને આનંદરૂપ જ્ઞાન અને આનંદનો પાક નિભજે છે એવું છે. જેમ સાધારણ જમીન હોય તો એમાં પાક જે થાય એ નબળો થાય, કેમ કે પેલી કળથી પાકે, લાલ કળથી પાકે, અને ઊંચી જાતની જમીન હોય તો તેમાં સુગંધીદાર સફેદ ઉજ્જવળ બાસમતી ચોખા પાકે. તેમ આત્માનું અસંખ્ય પ્રદેશથી જે ક્ષેત્ર છે તે ઊંચી જાતનું છે, ઊંચામાં ઊંચી જાતનું છે, તેમાં નિર્મળ જ્ઞાન અને આનંદના મોલ પાકે છે. કેવી તુલના કરી છે ગુરુદેવે, સમજાવવા માટે ગુરુદેવ કેવું સરસ ઉદાહરણ આપીને સમજાવે છે. પણ ક્યારે ક્યારે પાકે? જ્યારે સ્વસ્વરૂપનો અંતરંગમાં અંતર્મુખ થઈ સ્વીકાર કરે ત્યારે. કેમ કે એ તો અંદર શક્તિ રૂપે તો ભરેલું પડ્યું જ છે, એ વીર્ય શક્તિ અંદરમાં પડી છે, અનંત શક્તિઓ અંદરમાં શક્તિ રૂપે તો પડી જ છે, પણ એની પર્યાયમાં વ્યક્તતા જેને થઈ છે એને માટે એ પાક થયો છે એમ કહેવાય. કહે છે કે જ્યારે સ્વસ્વરૂપનો અંતરંગમાં અંતર્મુખ થઈ સ્વીકાર કરે ત્યારે. સ્વીકાર પણ કાંઈ અમસ્તો શબ્દોમાં સ્વીકાર કરે એમ નહીં, અંતર્મુખ થઈને સ્વીકાર કરે ત્યારે. ત્યારે સ્વસ્વરૂપની રચના કરનારું વીર્ય સહજ સ્ફુરાયમાન થાય છે, અને સાથે નિજ જ્ઞાન આનંદ સ્વભાવના જ્ઞાન શ્રદ્ધાન ઉદય પામે છે. નિજ જ્ઞાન આનંદ સ્વભાવના જ્ઞાન શ્રદ્ધાન ઉદય પામે છે, સંગત દર્શન થાય છે, એવા જ્ઞાન અને શ્રદ્ધાન થાય છે. તે સમયે પ્રગટ થતા અતિન્દ્રિય આહલાદનું શું કહેવું, અતિન્દ્રિય આનંદનું તો શું કહેવું, તે વચનાતીત અને ઉપમા રહિત હોય છે. એ વચનમાં ના આવી શકે, એ શબ્દોમાં ના આવી શકે, એને કોઈ ઉપમા પણ આપી ન શકાય. કેમ કે જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જેમાંથી એવું આનંદનું વહેવું થાય, એમાંથી એવો આનંદ આવે એવી કોઈ જગતમાં વસ્તુ જ નથી. એટલે કોની ઉપમા આપવી? મહાપુરુષો કે અતિન્દ્રિય અલૌકિક આનંદને માટે કોઈ વસ્તુની ઉપમા નથી આપતા કે આના જેવો આનંદ, આના જેવું સુખ, આના જેવું, એમ કહેતા જ નથી. કેમ કે એ કહી શકાય એમ નથી, એવી કોઈ જગતમાં વસ્તુ નથી કે જેમાંથી એવો આનંદ આવે. અને એ આનંદનું વર્ણને શું થાય, એ વચનથી એ વર્ણન થઈ શકે એવું નથી, એ વચનાતીત છે. આવો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો પાક પાકે એવું આત્માનું સ્વક્ષેત્ર છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો તો, પણ આ રાગાદી વિકાર થાય છે ને, આ આનંદ અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ પાકે એમ કહ્યું તો સાથે પેલાએ યાદ કરાવડાવ્યું પણ કે આ રાગાદી વિકાર પણ થાય તો છે ને, એટલે એમ કે એ પણ એક આત્માના ક્ષેત્રમાં જ થતો હશે ને. હા, એ આત્માના ક્ષેત્રમાં નથી થતું, એ રાગાદી વિકાર છે, એ તો પરનું લક્ષ કરતા બહાર પર્યાયમાં થાય છે, એ ક્ષણિક છે, એ કાંઈ ટકીને રહેતોય નથી, એ તો પરના લક્ષે થતો ભાવ છે, સ્વના લક્ષે થતો ભાવ નથી. પોતે પોતાના સ્વરૂપથી ચ્યુત થઈને બહારમાં આવ્યો અને પરનું લક્ષ કર્યું એટલે એવા વિકાર થાય છે, અને એ વિકાર પરના લક્ષે થાય છે, અને એ વિકાર પર્યાયમાં થાય છે, અને એ પર્યાય એક સમય છે, એ તો નાશવંત પર્યાય છે, એ પર્યાય તો ટકીને રહેતી નથી. અને એવા વિકાર, એવા વિકારની કોઈ અસર આત્માના શુદ્ધ ત્રિકાળી ગુણો ઉપર પડતી નથી, કોઈ શક્તિ ઉપર પડતી નથી. આત્માનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એને એ વિકારી ભાવ મલિન કરતા જ નથી. મલિનતા બહારમાં રહી પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ રહે છે. ગમે તે પર્યાય હોય, ગમે તેવા એવા પરિણામ થયા હોય, વિકારી ભાવ થયા હોય, તે છતાંય એની કોઈ છાપ આત્માના શુદ્ધ સ્વરૂપ પર પડતી નથી. એની અંશ માત્ર પણ અસર આત્માના ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ પર પડતી નથી. એટલે રાગાદી વિકાર થાય છે, વાત તો બરાબર છે, પણ એ કંઈ આત્મામાં નથી થતો, એ આત્માના કોઈ ગુણને કારણે નથી થતો. જો આત્મામાં થતો હોત ને આત્માના ગુણને કારણે થતો હોત તો સિદ્ધને પણ એ વિકાર થયા જ કરત. એટલે એવું તો નથી. આપણે સુખ શક્તિનો વિચાર કર્યો ત્યારે એક ચર્ચાની અંદર આપણે દુઃખની પણ વાત કરી, પણ પ્રભુ આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે દુઃખ થાય. આત્મામાં કોઈ એવો ગુણ જ નથી કે જેને કારણે દુઃખ થાય. એટલે દુઃખ છે એ પર્યાયમાં છે, એટલે દુઃખ શાશ્વત નથી, સુખ શાશ્વત છે. એટલે આત્મા સુખરૂપ જ છે, આત્મા સુખરૂપ જ છે, પણ એ સુખ જે પ્રગટ કરે પર્યાયમાં જે પ્રગટ કરે એને છે, જે પ્રગટ નથી કરતો, જે સ્વરૂપનું લક્ષ્ય જ નથી કરતો એને ક્યાં છે? એ તો બહારમાં ને બહારમાં, આકૃતામાં ને આકૃતામાં એ દુઃખી જ થઈ રહ્યો છે. સુખી નથી એટલે દુઃખી છે, સુખી નથી તો પછી દુઃખી છે. સ્વરૂપના આશ્રયે સુખી છે, સ્વરૂપનું લક્ષ્ય કરતા સુખી છે, અને પરનું લક્ષ્ય કરતા એ દુઃખી જ છે. એ માને કે ન માને પણ એ દુઃખી છે. અને એ દુઃખ કઈ રહેતું નથી, કેમ કે એ દુઃખ છે એ કોઈ આત્માના ગુણને કારણે નથી, એટલે કઈ ટકતું નથી. સ્વરૂપનું લક્ષ્ય કરે છે અને પછી એમાં એકાગ્રતા કરે છે, અને પછી એવો આગળ વધારે ને વધારે એવો ચારિત્રનો પુરુષાર્થ કરે છે, પછી દુઃખ ઉત્પન્ન થાય એવા સંયોગો જ થતા નથી, એવા પરિણામો જ થતા નથી, અને કેવળ જ્ઞાન થયા પછીથી સિદ્ધ દશા પ્રગટ કરે છે, પછી કોઈ દુઃખની તો વાત જ નથી. એટલે દુઃખ કઈ આત્માનો ગુણ નથી, પણ સુખ આત્માનો ગુણ છે, અને એ ગુણ શાશ્વત ગુણ છે, એ શક્તિ શાશ્વત પડેલી છે, અને એનું પરિણમન થાય છે. જો એનું લક્ષ્ય કરે તો એને એ પરિણમન અનુભવમાં આવે, એટલે સુખનો અનુભવ થાય. એટલે એ સુખ સ્વરૂપ જ છે. એ જ રીતે એ શક્તિ સ્વરૂપ જ છે, એટલે વીર્ય સ્વરૂપ જ છે, એ બળ સ્વરૂપ જ છે, એનામાં અનંત બળ પડ્યું છે ભગવાન આત્મામાં. પણ કે ક્યારે, કે જ્યારે એ એનો અનુભવ કરે ત્યારે. એટલે આ વિકારનો પ્રશ્ન કર્યો કે આ વિકાર થાય છે ને, આ ક્ષેત્રની વાત કરી ગુરુદેવે કે એ ક્ષેત્રમાં આ શક્તિ પડી છે અને એમાં આ બધી શક્તિઓ પડી છે, એટલે અતિન્દ્રિય આનંદ અને જ્ઞાન એમાં પાકે છે, એટલે એવી નિર્મળ પર્યાય થાય છે, એ સ્વક્ષેત્રમાં થાય છે. આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો કે રાગાદી વિકાર પણ થાય છે ને? ગુરુદેવ કહે છે કે અરે ભાઈ, આત્માના અસંખ્ય પ્રદેશ છે તેમાં વિકાર ઉત્પન્ન થાય એવો કોઈ ગુણ નથી. એટલે આત્માના પ્રદેશમાં એ વિકાર થતો નથી. એક ઉદાહરણ આપી અને એ વાતને સ્પષ્ટ કરી છે કે જેમ સોનાની સાંકળીમાં આખી સાંકળી તે દ્રવ્ય છે, આખી સાંકળી તે દ્રવ્ય છે, સાંકળીના બધા અંકોડા તે એનું ક્ષેત્ર છે, અને પીડા સ્વીકાર વજન તે એની શક્તિઓ છે, તેવી રીતે આત્મા દ્રવ્ય છે અને બધા અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે. તે અસંખ્ય પ્રદેશમાં દરેકમાં વ્યાપીને રહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, અનંત નિર્મળતા ઇત્યાદિ અનંત આત્માની નિર્મળ શક્તિઓ છે. પણ એમાં કોઈ વિકાર ઉત્પન્ન કરે એવી શક્તિ નથી. અનંત કાળમાં એણે કદીએ આ જીવે ક્યારેય સ્વસ્વરૂપની દ્રષ્ટિ કરી નથી. પોતે કોણ છે, કેવો છે, કેવડો છે, પોતાનું સામર્થ્ય શું છે, એનો એણે વિચાર જ નથી કર્યો. મોટો પ્રોફેસર થાય, મોટી હાઇપોથિસિસ લખે, પણ પોતે કોણ છે એનું ભાન નથી. આખું જીવન એમાં ને એમાં વેડફી નાખે, પણ પોતે કોણ છે એ સમજવા માટે કાંઈ પ્રયત્ન કરતો નથી. આ જૈન દર્શન તો અનાદિનું છે. જૈન દર્શન કોઈએ એની સ્થાપના કરી છે એમ નથી, તો અનાદિનું છે. જીવ જ્યારથી છે ત્યારથી જૈન દર્શન તો છે છે ને છે. એટલે કોઈ કાળ એવો ન હતો કે જ્યારે આ જૈન દર્શન ન હોય. પણ જીવ પોતે જ એવા આત્માના દર્શન, જૈન દર્શનનો અભ્યાસ કરવામાં પ્રમાદી થયો, એ તરફ એણે લક્ષ કર્યું જ નહીં, અને પોતાની ઊંધી માન્યતાઓને પકડીને એ જીવન જીવે ગયો. એમ અનંત કાળથી એમ ચાલ્યું. એટલે પ્રોફેસર થયો મોટો, કે મોટો વિવેચક થયો, કે ગમે તે થયો, મોટો લેખક થયો, કે મોટો ઇતિહાસકાર થયો, ગમે તે થયો, પણ એણે ક્યારેય આ પોતાનો આત્મા શું છે એ બાબતનો વિચાર કર્યો નહીં. જો એવો વિચાર એને થયો હોત તો એને જૈન દર્શન હાથમાં આવ્યા વિના રહેશે જ નહીં. રુચિ અનુયાયી વીર્ય, એક શાસ્ત્રની વાત છે કે જો તમને રુચિ થાય કે મારું સ્વરૂપ કેવું છે, મારે જાણવું જ છે, તો પછી તમારું બધું બળ, બધી શક્તિ તમારી એની પાછળ લાગે, અને પછી ઉપાદાન તૈયાર થયું કહેવાય. અને જ્યારે ઉપાદાન તૈયાર થાય ત્યારે નિમિત્ત તો મળી જ જાય. પછી તમને સમજાવનારાય મળી જાય, તમને સ્વાધ્યાય કરાવનારાય મળી જાય, તમને પુસ્તકો પણ મળી જાય, તમને શાસ્ત્ર પણ મળી જાય. એટલે એમ નથી કોઈ એમ કહે કે ના ના આ વિચારા અમેરિકામાં રહે, એમને વિચારાને ક્યાં ખબર પડે, કેવી રીતે ખબર પડે કે આ જૈન દર્શન શું છે. એમને તો કોઈને ખબર ન હોય, અથવા આપણે તો જૈનો કેટલા જગતમાં કેટલા ઓછા જૈનો, એટલે એમને બિચારાને ક્યાંથી ખબર પડે. લોકો ઇન્ડિયાને નથી જાણતા તો ઇન્ડિયાના ધર્મો વિશે તો શું જાણતા હોય ભાઈ. એમ નથી, અહીંયા તો મારે એ સમજાવવું છે કે એને રુચિ નથી થઈ પોતાના સ્વરૂપને જાણવાની, માટે એ પ્રમાદમાં રહ્યો, માટે એને પોતાનું સ્વરૂપ જાણવામાં નથી આવ્યું. જો એને રુચિ થાય તો એની પાછળ એ લાગી ગયો હોય, અને લાગી ગયો હોય તો એનો અર્થ એ થયો કે એનું ઉપાદાન તૈયાર છે, તો એને નિમિત્ત તો મળ્યા વગર રહે જ નહીં. આ જીવે પણ એમ જ કર્યું છે, અનાદિથી એમ જ કરતો આવ્યો છે, એટલે સંસારમાં ભટકી રહ્યો છે. પોતાના સ્વરૂપને જાણવાનો એણે ક્યારેય પ્રયત્ન કર્યો જ ન હતો. જો એણે એવો પ્રયત્ન કર્યો હોત, એની લગ્ન એને લાગી ગઈ હોત, એટલે કે શાસ્ત્રની ભાષામાં કહીએ તો જો ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત મળે મળે ને મળે. અમારા પિતાશ્રી એક વાત કહેતા, હજી મને યાદ છે, મને હંમેશા સમજાવતા કે ભાઈ તારી જો એવી દશા હોય, તારું ઉપાદાન એવું તૈયાર થયું હોય, અને તારે શાસ્ત્રની સુખમાં સૂક્ષ્મ વાતને તારે સમજવી હોય, તો તને એનું નિમિત્ત અવશ્ય મળે, એનું નિમિત્ત અવશ્ય મળે. તારું ઉપાદાન તૈયાર હોય તો તને અવશ્ય એવું નિમિત્ત મળે. એમણે તો એટલે સુધી વાત કરી કે નિમિત્ત ત્યાં ન હોય તો દેવ આવીને તમને સમજાવે, એટલે સુધીની વાત કરી. અને આવી એક વાત એક સાધુ વિશે હું જાણું પણ છું. એમને એવું હતું કે એ દીક્ષા લીધી ત્યાર પછીથી એટલી બધી નિર્મળતા અને એટલી સરળતા હતી, અને અભ્યાસનો અભિગમ હતો જૈન દર્શનનો, એવું રગની લાગેલી હતી કે નાના હતા એ ત્યારે દીક્ષા નાનપણમાં લીધેલી. તો એ એમ કહેતા કે રાત્રે હું સૂઈ જઉં છું ત્યારે મને એ સાધુ એમ કહેતા, પછી મોટા થયા પછીથી એમણે વાત કરેલી કે રાત્રે હું સૂઈ જઉં ત્યારે મને કોઈ સ્વપ્નમાં એ દેવી આવે છે અને મને શાસ્ત્ર બધા સમજાવે છે, એક પછી એક શાસ્ત્રના પાઠ સમજાવે છે, અને મને સવારે ઉઠું ત્યારે મને બધું એ યાદ હોય છે. આ તો પ્રત્યક્ષ મેં પણ સાંભળેલી વાત છે, એ સાધુ પાસેથી મેં પણ, આપણે જઈને સાધુ એમની પાસેથી સાંભળેલી વાત છે. એટલે કહેવાનો આશય એ છે કે ઉપાદાન તૈયાર હોય તો નિમિત્ત મળે જ, એમ બને જ નહીં. પોતે પુરુષાર્થ ઉપાડવાની જરૂર છે. આપણે ક્યારેય એવો પુરુષાર્થ ઉપાડ્યો જ નહીં, પોતાના સ્વરૂપને જાણવાનો પુરુષાર્થ ઉપાડ્યો જ નહીં, માટે આપણે આપણા પોતાના સ્વરૂપને જાણી શક્યા નહીં. પછી આપણે બહાના કાઢીએ કે ના ના અમને પુસ્તક ન મળ્યા, અને શાસ્ત્ર ન મળ્યા, અને અમે અહીંયા આટલે દૂર 10,000 માઇલ દૂર અહીંયા આવીને બેઠા, હવે ક્યાંથી થાય ને વગેરે વગેરે. અરે ભાઈ એમ નથી, એમ નથી. અહીંયા ગુરુદેવ એ વાત આપણને વારંવાર કરી રહ્યા છે કે ભાઈ તું જાગૃત થા ને, અહીંયા કે છે કે એણે ક્યારે પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું નહીં. અહીંયા તો વાત એ ચાલી રહી છે કે એણે પોતે ક્યારે પોતાના સ્વરૂપનું લક્ષ કર્યું નહીં, પોતે પોતાને ભૂલીને પરમા અને પરમા જ રોકાઈ રહ્યો છે. અનંતકાળમાં એણે કદીએ સ્વસ્વરૂપની દ્રષ્ટિ કરી નથી. પોતાને ભૂલીને એ પરમા અને પરમા જ રોકાઈ રહ્યો છે, તેથી તેને વીર્ય શક્તિ અનાદિથી પુરાયમાન થતી નથી. અંદર શક્તિ અપેક્ષાએ શક્તિ પડી છે, છતાં એ પ્રગટ થતી નથી, સ્ફુરાયમાન થતી નથી. અને એને આ પુણ્ય પાપરૂપ ભાવની રચના થયા કરે છે. પુણ્ય પાપની ના ભાવની રચના થાય છે એ કઈ વીર્ય શક્તિનું કાર્ય નથી, એ આત્માના વીર્યનું કાર્ય નથી. દયા દાન વ્રત તપ ભક્તિ પૂજા ઇત્યાદિના સુખભાવની રચના કરે તે આત્માની વીર્ય શક્તિનું કાર્ય નથી. આત્માનું વીર્ય તો તેને કહીએ કે જે પર્યાયમાં પોતાના અનંત ગુણ સ્વભાવના સ્વરૂપની રચના કરે, ગુણ સ્વભાવના સ્વરૂપની રચના કરે. જેવો ગુણ છે એવો જ એનો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ કેવો? આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ. તે જ્ઞાન સ્વભાવની રચના કરનાર આ વીર્ય ગુણ છે. કેમ કે જ્ઞાન ગુણ છે અને એવા જ્ઞાન ગુણને કારણે એવો જ્ઞાન સ્વભાવ છે, એવો સ્વભાવની રચના કરનારું આ વીર્ય છે. અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે. આત્માનું વીર્ય તો તેને કહીએ કે જે પર્યાયમાં પોતાના અનંત ગુણ સ્વભાવોના સ્વરૂપની રચના કરે. ગુણોની રચના કરવાની વાત નથી, ગુણ તો છે શાશ્વત છે, પણ ગુણ સ્વભાવોના સ્વરૂપની રચના કરે, અનંત ગુણોની નિર્મળ પર્યાયો પ્રગટ કરે તે આત્માનું વીર્ય છે. વિકારી પરિણામની રચના કરે તે આત્માનું વીર્ય નથી, એવું આત્માના વીર્યનું કાર્ય નથી. સ્વસ્વરૂપની રચના કરનાર વીર્ય શક્તિના ધારક આત્માને જે દેખતો નથી અને પુણ્ય પાપની રચના થાય તેને જ પોતાપણે આત્માપણે પોતાના સ્વરૂપપણે કે દેખે છે એવી ઊંધી મિથ્યા માન્યતા કરે છે, એવો એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. અને તેને નિરંતર પુણ્ય પાપના ભાવોની જ રચના થયા કરે છે. આ 12 વ્રત ને 5 મહાવ્રતનો જે રાગ સુભાવ એ બધો અચેતન છે, આત્મા નથી. અરે જે ભાવથી તીર્થંકર ગોત્રની પ્રકૃતિ બંધાય તે ભાવ પણ અચેતન જળ છે, સુલોકારણ ભાવના કહીએ છીએ. એ ભાવ એવો ઉત્કૃષ્ટ ભાવ છે, એ ભાવ પણ અચેતન છે, જળ છે, તે આત્મા નથી. કેમ કે એને કારણે એ કર્મનો બંધ પડે છે, પ્રકૃતિનો બંધ પડે છે. આત્માના વીર્યનું એ કાર્ય નથી. આત્માના વીર્યના કાર્ય દ્વારા કોઈ બંધ પડે નહીં. રાગભાવ ગમે તેવો મંદ હોય, એટલે કે ઉત્કૃષ્ટ પ્રકારનો શુભ ભાવ હોય તોય તે બંધનો ભાવ છે, એનાથી બંધ પડે છે, અને એ આત્માના વીર્યનું કાર્ય નથી. આગળ 40મા પાના ઉપર ગુરુદેવ સમજાવે છે કે ચૈતન્યની વિરુદ્ધ જાતનો છે એ બંધ ભાવ. બંધ ભાવ એ ગમે તેવો શુભ ભાવ છે તો એ બંધનો ભાવ છે, અને એ તો ચૈતન્યની વિરુદ્ધની જાતનો છે. એમાં ચૈતન્યનો પ્રકાશ નથી, ચૈતન્યના પ્રકાશનો અંત નથી. અને એ ભાવ સુભાવ પોતે પોતાને જાણતો નથી અને ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણતો નથી, માટે એ અચેતન છે. અને એ અચેતન ભાવની રચના કરે કે આત્માનું વીર્ય નહીં. આગળ 40મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફની ચોથી લીટીમાં કહે છે કે જેની સ્ફૂર્ણા વડે પર્યાયમાં નિર્મળ રત્નત્રયની સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની રચના થાય તેને આત્માનું વીર્ય અર્થાંત આત્મા કહીએ. જેની સ્ફૂર્ણા વડે, એટલે આ વીર્ય જ્યારે સ્ફૂરે છે એવી સ્ફૂર્ણા થાય ત્યારે એની સ્ફૂર્ણા વડે નિર્મળ રત્નત્રયની રચના થાય, એટલે એવી પર્યાય થાય. એટલે કહે છે કે જેની સ્ફૂર્ણા વડે પર્યાયમાં નિર્મળ રત્નત્રયની સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની રચના થાય તેને આત્માનું વીર્ય કહીએ, અર્થાત એને આત્મા કહીએ. બાકી રાગની વિકારની રચના કરે તેને આત્માનું વીર્ય કોણ કહે? એ તો નપુંસક વીર્ય છે, કેમ કે એને ધર્મની ઉત્પત્તિ થતી નથી. આજ પાના ઉપર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે ધર્મના નામે અત્યારે તો વ્રત કરો, પડીમાં લો, પ્રતિજ્ઞા લો, પ્રતિમા લો, ઉપવાસ કરો, આ કરો ને તે કરો, એમ પ્રવૃત્તિ ચાલે છે. પણ એમાં તો ધૂળે ધર્મ નથી. સાંભળને ભાઈ, એ તો બધી રાગની ક્રિયા છે, એ તો સ્વભાવની ક્રિયા છે, એમાં ધર્મનો અંશ નથી. અરે ભગવાન, જેવી તારી ચૈતન્ય વસ્તુ છે તેવી તને ન અનુભવાય તો ધર્મ ક્યાં થશે? રુદ્ર શું કહે છે? એમાં શુદ્ભાવ છે, એમાં ધર્મ નથી. એવું ગુરુદેવ કહે છે, વારંવાર એ વાત કરે છે કે શુદ્ભાવમાં ધર્મ નથી. એમ કેમ કહે છે? આપણે કર્તા કર્મ અધિકારમાં એ વાત બરાબર સમજ્યા છીએ, બદ્ધ અધિકારમાં પણ એ વાત સમજ્યા છીએ કે એ બધા શુભભાવ છે, તે બંધનું જ કારણ છે, પુણ્ય બંધનું કારણ છે. હવે જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોય નહીં. આ તો તર્ક દ્વારા પણ સમજાય છે. એટલે બંનેની દિશા જુદી છે, શુભભાવની દિશા અને શુદ્ધભાવની દિશા જ જુદી છે. શુભભાવ પરના લક્ષ્ય થાય છે, શુદ્ધભાવ પોતાના સ્વરૂપના લક્ષ્ય થાય છે. એટલે વારંવાર આ વાત ગુરુદેવ સમજાવે છે કે ભાઈ તને એમ સંતોષ થઈ ગયો છે શુભભાવમાં રહીને કે બસ અમે ધર્મ કરીએ છીએ, તો એ સંતોષમાંથી તું હવે બહાર નીકળ. શુભભાવ આવે છે એ બરાબર છે, સારી વાત છે, સાધકને શુભભાવ હોય, પણ ત્યાં તું સંતોષાઈ ગયો છો એ વાત બરાબર નથી. તારે તો શુદ્ધભાવમાં જવાનું છે, એટલે શુભભાવને પણ છોડીને શુદ્ધમાં જવાનું છે, અને ત્યાં આ ધર્મની શરૂઆત થાય છે. એટલે વારંવાર આ વાત ગુરુદેવ આપણને સમજાવે છે કે ભાઈ એમાં ધર્મ નથી, એ બધી શુભભાવની ક્રિયા છે, એમાં ધર્મ નથી, ધર્મનો અંશ પણ નથી. ધર્મ તો એને કહીએ કે જેના દ્વારા પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ થાય, સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય. એટલે ગુરુદેવ કહે છે અહીંયા પણ કે ભગવાન, જેવી તારી ચૈતન્ય વસ્તુ છે તેવી તને ન અનુભવાય તો પછી ધર્મ ક્યાં થશે? તને પોતાનો અનુભવ ન થાય, તારા સ્વરૂપનો અનુભવ ન થાય તો પછી તને ધર્મ ક્યાંથી ને કેવી રીતે થશે? અને સ્થિરતા ક્યાંથી આવશે? પોતાના સ્વરૂપનો અનુભવ કરીને ત્યાં સ્થિરતા કરવી એ તો ધર્મનું કાર્ય છે. એમાં ધર્મ છે, ત્યાં ધર્મની શરૂઆત થાય છે, અને જ્યારે પૂર્ણપણે સ્થિરતા થઈ જાય છે એટલે બધું પ્રાપ્ત થાય છે, પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ થાય છે. જે અંદર શક્તિ અપેક્ષાએ પડ્યું છે એની વ્યક્તતા થાય છે. એટલે કહે છે કે તને ધર્મ ક્યાં થશે અને સ્થિરતા ક્યાંથી આવશે? આ બહારના ક્રિયાકર્મ વડે તું ધર્મ થવાનો માને, પણ બહારના કર્મ એટલે કાર્ય એ કોણ કરે અને કોણ છોડે? એ કાર્યો એના કારણે થાય છે તો થાય છે. આ જળ કર્મ, નો કર્મ, એ તો જળ પરમાણુની દશા છે, તેને તું કરી શકતો નથી, છોડી શકતો નથી. પુણ્ય પાપરૂપ ભાવ કર્મ છે તે વિકારી દશા છે, તે તારી શક્તિનું કાર્ય નથી. તારામાં રહેલી શક્તિનું કાર્ય નથી, તારામાં રહેલા ગુણનું એ કાર્ય નથી. એ વિકારી દશા છે, એ તારા શુદ્ધ આત્મ સ્વરૂપનું કાર્ય નથી, એમાં એ છે નહીં. એવા વિકાર થાય એવો કોઈ ગુણ તારા સ્વરૂપમાં નથી. અને નિર્મળ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ વિતરાગી કર્મ તથા કેવળ જ્ઞાન અને સિદ્ધપદ એ તારી શક્તિનું કાર્ય છે, એ તું કરી શકે, એ તારી શક્તિનું કાર્ય છે. તારામાં એવી શક્તિ સામર્થ્ય ભર્યું છે કે જેના દ્વારા તું સિદ્ધ પદને પ્રાપ્ત કરી શકે, પર્યાય તારી સિદ્ધની થાય, પંચમ ગતિ થાય, એ તારી શક્તિનું કાર્ય છે. આત્મા પોતે સ્વતંત્રપણે સ્વવીર્ય વડે, પોતાના બળ વડે, પોતાની તે નિર્મળ પર્યાયોને રચે છે, અને તે નિર્મળ પર્યાયોને કોઈ ઈશ્વર રચે એમ નથી, કોઈ પરદ્રવ્ય એટલે કે કર્મ આદિ રચે એમ પણ નહીં, અને કોઈ રાગની ક્રિયા એને રચે એમ પણ નહીં. એવી એ નિર્મળ પર્યાયોને કોઈ ઈશ્વર રચે એમ નહીં, કોઈ પરદ્રવ્ય એટલે કે કર્મ આદિ રચે એમ નહીં, અને કોઈ રાગની ક્રિયા એને રચે એમ પણ નહીં. આત્મા પોતે જ પોતાના સ્વવીર્યથી પોતાના બળથી કરતા આદિ સટકારક રૂપ થઈને પોતાની સમ્યક દર્શન આદિ રૂપ નિર્મળ પર્યાયોને રચે છે. સમ્યક દર્શનથી માંડી સિદ્ધ પદ સુધીની નિર્મળ પર્યાયોને રચનારો પોતે જ અનંત શક્તિમાન ઈશ્વર છે, એ જ એના વીર્યનું કાર્ય છે. એવી રચના એના માં પડેલી શક્તિને કારણે થાય છે, પણ એવી શક્તિ ક્યારે સ્ફુરાયમાન થાય? જ્યારે એવા પોતાના શક્તિવાન ભગવાન આત્માનો નિર્ધાર કરીને, એવો વિશ્વાસ લાવીને, એનું મહાત્મ લાવીને એનું લક્ષ કરે ત્યારે એ સઘળું થાય. આવી વાત છે. અહીંયા 41મા પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે અને સાથે બળ શક્તિ એટલે વીર્ય શક્તિ પણ છે. આ વીર્ય શક્તિ ભિન્ન છે. વીર્ય શક્તિ સર્વજ્ઞ શક્તિ રૂપ નથી, પણ સર્વજ્ઞ શક્તિમાં વીર્ય શક્તિનું રૂપ છે. આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે અને સાથે બળ શક્તિ વીર્ય શક્તિ પણ છે, પણ આ વીર્ય શક્તિ એ સર્વજ્ઞ શક્તિથી ભિન્ન છે. એ સર્વજ્ઞ શક્તિ રૂપ નથી, પણ સર્વજ્ઞ શક્તિમાં વીર્ય શક્તિનું રૂપ છે. આત્માની પ્રત્યેક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ હોય છે. આ રીતે જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સર્વજ્ઞત્વ, સર્વદર્શિત્વ ઇત્યાદિ અનંત ગુણમાં વીર્ય શક્તિનું રૂપ હોય છે. જેમ કે જ્ઞાન વીર્ય, દર્શન વીર્ય, સુખ વીર્ય ઇત્યાદિ, એમ એ વીર્ય શક્તિનું રૂપ છે. આવી અનંત શક્તિઓનો સાગર પ્રભુ આત્મા છે. તેની સન્મુખ દ્રષ્ટિ કરવાથી વીર્ય શક્તિ સ્ફુરાયમાન થઈ અનંત ગુણની નિર્મળ પર્યાયની રચના કરે છે. આનું નામ આત્મવીર્ય છે. લોકોને આની ખબર નહીં, અભ્યાસ નહીં, એટલે માત્ર ક્રિયાકાંડમાં લાગી જાય. ગુરુદેવ આગળ સમજાવે છે કે દુઃખની રચના કરે એવું આત્માના વીર્યનું કાર્ય નથી. સ્વરૂપ લીનતા અને સ્વરૂપ એકાગ્રતાના ધ્યાન વડે નિર્મળ રત્નત્રય પ્રગટ કરે તે આત્માના વીર્યનું કાર્ય છે. એ આત્માનું વીર્ય છે, એ પુરુષાર્થ છે. પણ દુઃખની રચના કરે તે આત્માનું વીર્ય નહીં. સ્વરૂપ રચનાના સામર્થ્યરૂપ વીર્ય શક્તિ છે. ત્યાં દ્રવ્ય અને ગુણમાં તો રચના કરવા પણ શું છે, એટલે કે એ તો છે જ, શક્તિ છે એટલે ગુણ છે, તો એમાં તો કાંઈ રચના કરવા પણ નથી. એટલે દ્રવ્યમાં કાંઈ રચના કરવા પણ નથી. આપણે શરૂઆતમાં જ એ વાત તો લીધી, ત્યારે એ વાત લીધી કે સ્વરૂપની રચના કરે તે વીર્ય, તો એમાં સ્વરૂપની રચનામાં દ્રવ્ય અને ગુણમાં તો રચના કરવા પણ શું છે. દ્રવ્ય ગુણ તો ત્રિકાળ ધ્રુવ એક રૂપ છે, તેમાં રચના કરવા પણ કાંઈ નથી. જે કાંઈ રચના થાય તે પર્યાયમાં થાય છે, અને જે કાંઈ પ્રગટ કરવાનું છે તે પણ પર્યાયમાં જ પ્રગટ કરવાનું છે. આખો મોક્ષનો માર્ગ આપણે જે પ્રગટ કરવો છે તે પર્યાયમાં તો પ્રગટ કરવો છે. શક્તિ અપેક્ષાએ તો પોતે ભગવાન આત્મા મોક્ષ સ્વરૂપ જ છે. શક્તિ અપેક્ષાએ તો આત્મા મોક્ષ સ્વરૂપ જ છે, મુક્ત સ્વરૂપ જ છે. પણ પર્યાયમાં એ ક્યાં પ્રગટ થયું છે? આપણે નવ તત્વોનો વિચાર કરીએ છીએ તો નવ તત્વમાં જે જીવ તત્વ લીધું છે એ જીવ તત્વને બંધ પણ નથી ને મોક્ષ પણ નથી, તંબર પણ નથી ને નિદ્રા પણ નથી. એ તો બધા જુદા તત્વ થઈ ગયા. એક તત્વ સાથે બીજા તત્વને ભેળવીએ તો નવ તત્વ તરીકે સિદ્ધ નથી થતા. અને જો નવ તત્વ રાખીએ તો જીવથી જુદા એ આશ્રવ બંધ વગેરે છે. એટલે એ રીતે જોઈએ તો જીવ તત્વ એ તો મુક્ત સ્વરૂપ જ છે, પણ એ તો શક્તિ અપેક્ષાએ, પણ એવું મુક્ત સ્વરૂપ પર્યાયમાં પ્રગટ કરવાનું છે, એની વ્યક્તતા થવી એ કરવાનું છે. અહીંયા કહે છે કે આ સ્વરૂપની રચના કરનારું જે વીર્ય છે એ શું કરે છે, કેમ કે દ્રવ્ય અને ગુણ એ તો ત્રિકાળ શુદ્ધ છે, એક રૂપ છે, એમાં તો કાંઈ રચના કરવા પણ છે જ નહીં, જે છે તે છે જ. તો જે કાંઈ રચના થાય તે પર્યાયમાં થાય છે, એટલે નિર્મળ જે પરિણામ થાય છે એ પર્યાય જેની રચના થાય છે તે આ વીર્ય શક્તિને કારણે થાય છે, અને એ જ તો આપણે કરવાનું છે. સ્વરૂપની પર્યાયમાં રચના થાય તે વીર્ય શક્તિનું કાર્ય છે. હવે આવું વીર્ય શક્તિનું કાર્ય તો છે જ, અને એવી સ્વરૂપની રચના પર્યાયમાં થાય એવું તો છે જ. હવે આપણે તો માત્ર એટલો પુરુષાર્થ કરવાનો છે કે એવા વીર્યવાન, એવા શક્તિવાન ભગવાન આત્માનું લક્ષ કરવાનું છે. એવું લક્ષ કરતા પછી વીર્ય શક્તિ પોતાનું કામ કરે જ છે, એટલે પર્યાયમાં એવા નિર્મળ પરિણામની રચના થશે. ગુરુદેવ આપણને શું કહેવા માંગે છે કે ભાઈ તારું સ્વરૂપ જ એવું છે, એ શક્તિ રૂપે તો બધું નિર્મળ છે, શુદ્ધ છે, એ દ્રવ્ય અને ગુણમાં તો કાંઈ રચના કરવા પણ નથી, એ તો ધ્રુવ છે, તેમાં તો કાંઈ રચના કરવા પણ નથી. જે કાંઈ રચના થાય તે પર્યાયમાં થાય છે, અને આ પર્યાયમાં એટલે નિર્મળ પરિણામ રૂપ જે રચના થાય છે તે રચના કરનારું વીર્ય છે. સ્વરૂપની પર્યાયમાં રચના થાય, સ્વરૂપની પર્યાયમાં રચના થાય એટલે જેવા ગુણ છે, જેવો ગુણને કારણે જે સ્વભાવ, એવી જે રચના થાય છે તે પર્યાયમાં થઈ એ વીર્ય શક્તિનું કાર્ય છે. એટલે પોતે નિર્મળ સ્વભાવી ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, એ શક્તિ અપેક્ષાએ છે, પણ એવું એને પર્યાયમાં પ્રગટ કરવાનું છે, અને આવી પ્રગટતા કરવામાં અંદરમાં પડેલી વીર્ય શક્તિ કાર્યકારી છે. તો હવે એને શું કરવાનું રહ્યું? એણે માત્ર એટલું જ કરવાનું કે એવા વીર્યવાન શક્તિવાન ભગવાન આત્માનું લક્ષ કરવાનું, આટલું જ કરવાનું છે, પણ એ કરતો નથી. અહીંયા કહે છે કે જ્ઞાન દર્શન આદિ અનંત ગુણોની નિર્મળ પરિણતિની રચના થાય તે વીર્યનું કાર્ય છે, પણ એ વીર્ય એ કોઈ વ્યવહારની રચના કરે, શુદ્ધભાવની રચના કરે એમ નથી, એમ ક્યાંય આવ્યું નહીં. વ્યવહારની રચના કરે એમ ના, કેમ કે નિર્મળ પરિણતિમાં વ્યવહારનો એટલે સુગ્રાગનો અભાવ છે. વ્યવહાર છે ખરો, વ્યવહાર નથી એમ નહીં, પણ નિર્મળ પરિણતિમાં વ્યવહારનો સુગ્રાગનો અભાવ છે. વ્યવહાર છે પણ તેને જ્ઞાન પોતાથી જુદું ભિન્ન જાણે છે. વ્યવહાર છે અને વ્યવહાર એટલે સુખભાવ, એ વખતે જે પાક બાકી રહ્યો છે, પડ્યો છે, એ પણ છે, અને જ્ઞાન એને જાણે છે, પોતાથી ભિન્ન જાણે. જ્યારે એને નિર્મળ પરિણામ થયા છે એ વખતે પણ જેટલા અંશે નિર્મળ પરિણામ થયા છે, જેટલી શુદ્ધતા પ્રગતિ છે, એટલો ધર્મ છે, એટલી વિતરાગતા છે, અને બાકી રહેલો જે રાગ છે એ રાગને જ્ઞાન પોતાથી ભિન્ન જાણે છે, એ પોતાથી જુદું છે એમ જાણે. આવી વાત છે. સ્વના આશ્રય જ્ઞાન શ્રદ્ધાન ચારિત્રની શુદ્ધ પરિણતિ થઈ તે સમયે રાગ છે તેને જ્ઞાન માત્ર જાણે છે, બસ રાગને જાણે છે એમ કહીએ કે વ્યવહાર છે. વાસ્તવમાં જ્ઞાન પોતે પોતાને જ જાણે છે. એ શુદ્ધભાવ જણાઈ જાય છે એટલે આપણે ઉપચારથી એમ કહીએ છીએ કે એને જાણે છે. તે સમયે પ્રગટ થયેલી જ્ઞાનની સ્વપર પ્રકાશક દશા સહજ જ પોતામાં ભિન્ન રહીને પોતાથી જ રાગને જાણે છે. એ વખતની જ્ઞાનની પર્યાય એ પોતે જ્ઞાનમાં રહીને એને જાણે છે. પોતામાં પેલા રાગથી ભિન્ન રહીને પોતાથી જ રાગને જાણે છે. એમ પણ નહીં કે રાગ છે માટે જાણે છે એમ નહીં, રાગને લઈને જાણપણું છે એમ નહીં. પોતાની જ્ઞાનની પર્યાય જ એવા સામર્થવાળી છે કે તે સ્વ અને પરને પોતાથી જાણે છે. અને પરને જાણે છે એમ કહીએ એ તો વ્યવહાર છે, એ તો ઉપચાર માત્ર છે, પોતે પોતાને જ જાણે છે. આવી વાત છે શક્તિ વિશે. આગળ 42મા પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સ્વરૂપની રચનાના સામર્થરૂપ વીર્ય શક્તિ છે. સ્વરૂપના શ્રદ્ધાન જ્ઞાન રમણતારૂપ જે શુદ્ધ ચૈતન્ય પરિણતિની રચના થાય તે કહે છે વીર્ય શક્તિનું કાર્ય છે. આત્મા પોતે પોતાની વીર્ય શક્તિ વડે શુદ્ધ વિતરાગ પરિણતિની રચના કરે છે. આ શુદ્ધ પરિણતિ વ્રત આદિ પ્રસત રાગનું કાર્ય હોય એમ કરીએ ને, આવી શુદ્ધ પરિણતિ જે થાય છે એની રચના કરનાર વીર્ય શક્તિ છે. અને આવી પરિણતિ જે છે એ રાગનું કાર્ય નથી, એટલે રાગ કાર્ય કરે છે એટલે આ એનું કાર્ય થયું, એનું કર્મ થયું એમ નથી. આ પરિણતિ થઈ કે શુભ રાગનું કાર્ય ક્યારેય હોય નહીં. જેમ આત્મામાં વીર્ય ગુણ છે તેમ એક અકાર્ય કારણત્વ નામનો ગુણ છે. વીર્ય ગુણમાં આ અકાર્ય કારણત્વ નું રૂપ છે. વીર્ય ગુણની જેમ અકાર્ય કારણત્વ નામનો ગુણ છે અને વીર્ય ગુણમાં આ અકાર્ય કારણત્વ રૂપ છે. જેથી સ્વરૂપની રચના થાય તેમાં વ્યવહાર રત્નત્રયનો રાગ કારણ અને સ્વરૂપની રચના થાય તે એનું કાર્ય એમ કદીએ ન થાય. આગળ આ કાર્ય કારણત્વ વિશે વધારે વિસ્તાર આવશે ત્યારે એને આપણે વધારે લઈશું. પણ અહીંયા તો એટલું સમજવાનું છે કે એ અકાર્ય કારણત્વ નામનો ગુણ છે, એનું રૂપ વીર્ય ગુણમાં છે. એટલે વીર્ય ગુણ એ વ્યવહાર રત્નત્રયના શુભ રાગને કારણે પણ નથી અને એવા શુભ રાગની રચના કરે એમ પણ હોય નહીં. આત્મા રાગનું કારણ પણ નથી અને કાર્ય પણ નથી. આવી વાત છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે વીર્ય શક્તિનો શેષ ભાગ આપણે લઈશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ